એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે લગભગ 1500 વર્ષ જૂનું છે, પણ એવું લાગે જાણે આપણા આજના જમાનાની મૂંઝવણો માટે જ લખાયું હોય. પુસ્તક છે ધ કન્સોલેશન ઓફ ફિલોસોફી, ગુજરાતીમાં કહીએ તો બોથિયસનું તત્વજ્ઞાન, પીડાનું આશ્વાસન.
હા, અને આ પુસ્તકની વાત જ એવી છે કે એની પ્રસ્તુતતા ક્યારેય ઓછી નથી થતી, કેમ કે જે સવાલો પૂછે છે ને એ દરેક પેઢીને સતાવે છે. જેમ કે જીવનમાં આટલું બધું દુઃખ કેમ આવે છે, શું ખરેખર સારા લોકો સાથે હંમેશા સારું જ થાય છે?
બરાબર.
અને જ્યારે એવું લાગે કે બધું જ હાથમાંથી જઈ રહ્યું છે, ત્યારે પણ શું સાચી શાંતિ, એમ કે મનની શાંતિ મેળવવી શક્ય છે?
આ સવાલો કાલાતીત છે ને. બિલકુલ. અને સૌથી મહત્વની વાત એ છે કે આ જવાબો કોઈ આરામ ખુરશીમાં બેસીને નથી લખાયા. આ તો એક એવી વ્યક્તિ લખી રહી છે જેણે એમ કહી શકાય કે રાજકીય સફળતાની એકદમ ટોચ જોઈ, અને પછી એ વ્યક્તિ રાજદ્રોહના આરોપસર જેલમાં કાળકોઠડીમાં મૃત્યુની રાહ જોઈ રહી હતી.
સાચી વાત. આ પુસ્તક એમના પોતાના અંગત અનુભવ અને ઊંડા ચિંતનનું પરિણામ છે. એમાં એક અલગ જ વજન છે.
તો ચાલો શરૂઆત કરીએ એ અસાધારણ વ્યક્તિથી. એમનું નામ એનિમિયસ મેનેલિયસ સેવેલિનસ બોથિયસ. એમનો જન્મ ઈસવીસન 480ની આસપાસ રોમમાં થયો હતો. એ સમય પણ કેવો હતો, ભવ્ય રોમન સામ્રાજ્ય આમ તો એના છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું.
અને તેઓ પોતે બહુ જ પ્રભાવશાળી અને આમ તો ઉચ્ચ કુટુંબમાંથી આવતા હતા, એટલે એમને શરૂઆતથી જ સારી તકો મળી. પોતે સેનેટર બન્યા, કોન્સલ જેવા મોટા પદ પર રહ્યા.
હા, અને એ સમયના જે શક્તિશાળી રાજા હતા થિયોડોરિક ધ ગ્રેટ, એમના શાસનમાં તો માજેસ્ટર ઓફિસિયોરમ જેવા મુખ્ય વહીવટી પદ સુધી પહોંચ્યા હતા, એટલે સત્તા અને પ્રભાવ એમણે બહુ નજીકથી જોયા હતા, અનુભવ્યા હતા.
ચોક્કસ. પણ એમની ઓળખ ખાલી રાજકારણ પૂરતી જ નહોતી હો, એ તો એક અસાધારણ પ્રતિભા હતા. ફિલોસોફર, ધર્મશાસ્ત્રી, વિદ્વાન, બધું જ. અને એ જમાનામાં ગ્રીક અને લેટિન બંને ભાષા આવડવી એ બહુ મોટી વાત ગણાતી. બોથિયસ એમાં માહેર હતા.
એમનો એક મોટો ગોલ હતો, ખબર છે? પ્લેટો અને એરિસ્ટોટલ જેવા જે મહાન ગ્રીક ફિલોસોફરો હતા ને, એમના બધા જ કાર્યોનું લેટિનમાં ભાષાંતર કરવું, જેથી પશ્ચિમી દુનિયા એ જ્ઞાનને સાચવી શકે.
જોકે એ મોટો પ્લાન તો પૂરો ન થઈ શક્યો, પણ એરિસ્ટોટલના તર્કશાસ્ત્ર પર એમણે જે અનુવાદો કર્યા, જે ટીકાઓ લખી, એણે તો આવનારી સદીઓ સુધી યુરોપમાં શિક્ષણનો પાયો નાખ્યો.
હા, સાચી વાત છે. અને ખાલી ફિલોસોફી જ નહીં, ગણિત, સંગીત, ધર્મશાસ્ત્ર આ બધામાં પણ એમનું પ્રદાન બહુ મહત્વનું રહ્યું. એટલે જ એમને ઘણીવાર છેલ્લા રોમન અને પ્રથમ સ્કોલેસ્ટિક કહેવાય છે, જાણે પ્રાચીન જ્ઞાન અને મધ્યયુગની વિચારધારા વચ્ચેની એક કડી.
અને આ જ બેકગ્રાઉન્ડ, રાજકીય ઊંચાઈનો અનુભવ અને ફિલોસોફિકલ ઊંડાણ, આ બધું જ એમને આ પુસ્તક લખવા માટે એકદમ યોગ્ય બનાવે છે. એમણે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો અને પછી
બધું જ ગુમાવવાનો આઘાત પણ સહન કર્યો.
એમને રાજદ્રોહના ખોટા આરોપસર પદ પરથી હટાવી દીધા, સંપત્તિ જપ્ત કરી લીધી અને પાવિયા શહેરમાં કેદ કરી દીધા,
અને ત્યાં જેલમાં મૃત્યુની સજાની રાહ જોતા એમણે આ પુસ્તક લખ્યું. એટલે આ કોઈ સૂકો એકેડેમિક ગ્રંથ નથી, આ તો એક જીવન સંવાદ છે, પોતાની જાત સાથે, પોતાના ડર સાથે અને ફિલોસોફી સાથે. આ જ એની ખરી તાકાત છે.
તો આ પુસ્તકનો મુખ્ય સાર શું છે, એનું હાર્દ શું છે?
પીડાનું આશ્વાસન એ બોથિયસ અને લેડી ફિલોસોફી, જે તત્વજ્ઞાનનું જે કાલ્પનિક માનવીય સ્વરૂપ છે, એમની વચ્ચેનો સંવાદ છે. પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને, એ છે કે સાચી ખુશી અને મનની શાંતિ એ ક્યારેય બહારની વસ્તુઓ પર આધારિત નથી હોતી.
એટલે કે
શેના પર નહીં? જેમ કે ધન દોલત, સમાજમાં મોભો, પાવર, સત્તા, લોકોની વાહવાહી, આ બધું તો આવે ને જાય, ક્ષણિક છે.
તો પછી સાચું શું ક્યાં છે? એ અંદર છે, આપણા જ જ્ઞાનમાં, આપણા સદગુણમાં, આપણી સમજને વિકસાવવામાં. પુસ્તકની શરૂઆત જ બોથિયસના વિલાપથી થાય છે. એ જેલમાં બેઠા છે અને પોતાની બદનસીબી, ગુમાવેલી પ્રતિષ્ઠા, અન્યાય, આ બધા પર દુઃખી થઈ રહ્યા છે. અને ત્યારે જ લેડી ફિલોસોફી પ્રગટ થાય છે.
અચ્છા.
અને એ આવીને સીધી સાંત્વના નથી આપતી, પણ પહેલાં નિદાન કરે છે, ડાયગ્નોસિસ. એ કહે છે કે બોથિયસ, તારી સમસ્યા બહારની પરિસ્થિતિ નથી, તારી સમસ્યા અંદરની છે, એક પ્રકારની આધ્યાત્મિક વિસ્મૃતિ. તું ભૂલી ગયો છે કે તું ખરેખર કોણ છે.
ભૂલી ગયો છે કે કોણ છે એટલે
કે તું એક તર્કશીલ, વિચારશીલ જીવ છે, અને સાચું સુખ શું છે એ પણ તું ભૂલી ગયો છે. એ દુનિયાવી સફળતા સાથે એટલો બધો જોડાઈ ગયો હતો કે જેવું એ ગયું એને લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું.
હા, અહીંથી પછી શરૂ થાય છે એમની બૌદ્ધિક યાત્રા, બરાબર ને? લેડી ફિલોસોફી પછી તર્ક અને દલીલોથી સમજાવે છે.
હા, એ સમજાવે છે કે નસીબ એટલે કે ફોર્ચ્યુન એ તો ચંચળ છે, એનું કામ છે બદલાયા કરવાનું. દુનિયાના સુખો એ બધા ક્ષણિક છે. સાચું સુખ તો આત્મનિર્ભર હોય, સ્થિર હોય, જે ફક્ત પરમ સત્ય એટલે કે ઈશ્વર સાથે તાર્કિક અને નૈતિક રીતે જોડાઈને જ મળી શકે.
અને આ પુસ્તક ખાલી સુખ દુઃખની જ વાત નથી કરતું, પણ બીજા ગહન પ્રશ્નો પણ ઉઠાવે છે, જેમ કે પેલી અનિષ્ટની સમસ્યા, સારા લોકો કેમ પીડાય છે અને દુષ્ટો કેમ ફાલતા ફૂલતા દેખાય છે.
બરાબર. અને બીજો એક અઘરો મુદ્દો, જો ઈશ્વર બધું જ જાણે છે, સર્વજ્ઞ છે, તો પછી આપણી પાસે ફ્રી વિલ એટલે કે સ્વતંત્ર ઈચ્છા છે કે નહીં? આ પુસ્તકનો મુખ્ય હેતુ છે તર્ક દ્વારા પીડામાંથી રસ્તો કાઢીને શાંતિ મેળવવી.
તો ચાલો હવે પુસ્તકના જે 5 મુખ્ય ભાગ છે એમાં થોડા ઊંડા ઉતરીએ, જેથી એમના વિચારોનો જે પ્રવાહ છે એ વધારે સ્પષ્ટ થાય. પહેલું પુસ્તક, દુઃખનું નિદાન.
જો તારી પીડાનું કારણ તારી સાથે થયેલો અન્યાય નથી, મૂળ કારણ એ છે કે તું ભૂલી ગયો છે કે તું કોણ છે અને આ દુનિયા કેવી રીતે ચાલે છે. એ આધ્યાત્મિક વિસ્મૃતિ જ મુખ્ય રોગ છે.
એટલે પહેલા નિદાન
કર્યું. હા, નિદાન પછી ઉપચાર. બીજા પુસ્તકમાં નસીબનું સ્વરૂપ. અહીં ફિલોસોફી નસીબ ફોર્ચ્યુનને એક દેવી તરીકે રજૂ કરે છે, જેનું એક ચક્ર છે,
પૈડા જેવું.
હા, એક પૈડું જે સતત ફરતું રહે છે, અને આ ચક્ર કોઈની લાયકાત નથી જોતું. ક્યારેક કોઈને ઉપર લઈ જાય તો ક્યારેક નીચે પછાડે. સંપત્તિ, પદ, સત્તા, ખ્યાતિ આ બધું શું છે? એ નસીબ દેવીએ ઉછીનું આપેલું છે, આપણી માલિકીનું નથી. એટલે એના પર આધાર રાખવો એ તો રેતી પર મહેલ બાંધવા જેવું છે.
પણ અહીં એક વાત મને થોડી અટપટી લાગે છે. ફિલોસોફી એવું કહે છે કે ખરાબ નસીબ એટલે કે મુશ્કેલીઓ એ સારા નસીબ કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે. આ કંઈક વધારે પડતું નથી લાગતું? કોણ ઈચ્છે કે પોતાના પર મુશ્કેલી આવે, ખરું ને?
તમારો સવાલ સાચો છે. પહેલી વાર સાંભળીએ તો વિચિત્ર જ લાગે, પણ ફિલોસોફીનો તર્ક સમજવા જેવો છે. એ કહે છે કે સારું નસીબ શું કરે? એ આપણને ભ્રમમાં રાખે છે. આપણે ખોટી વસ્તુઓ, પૈસા, પદ, માન, એને જ સાચું સુખ માની બેસીએ છે.
અચ્છા.
જ્યારે ખરાબ નસીબ આવે છે ત્યારે આ ભ્રમ તૂટે છે. આપણને અચાનક સમજાય છે કે સાચા મિત્રો કોણ છે, કઈ વસ્તુઓ ખરેખર મહત્વની છે. એ આપણને બહારથી અંદર તરફ વાળે છે, આપણી આંતરિક શક્તિ તરફ. જેમ કે આજે પણ આપણે જોઈએ છીએ ને, કોઈક સોશિયલ મીડિયા પર અચાનક ફેમસ થઈ જાય અને પછી એટલી ઝડપથી લોકો એમને ભૂલી પણ જાય. બોથિયસ કદાચ આને જ નસીબનું ચક્ર કહે છે, એના પર ભરોસો ન રખાય.
હા, એ દૃષ્ટિએ વિચારીએ તો વાતમાં દમ છે. ઓકે, તો ત્રીજું પુસ્તક છે સાચા સુખનું સ્વરૂપ. ખોટા સુખની પોકળતા બતાવ્યા પછી હવે ફિલોસોફી સાચા સુખની વાત કરે છે.
હા, તે કહે છે કે દરેક મનુષ્ય સ્વાભાવિક રીતે જ સુખ શોધે છે. આ જે અંતિમ સુખ છે જેને તે પરમ કલ્યાણ, સમમ બોનમ કહે છે, તે કેવું હોવું જોઈએ?
કેવું?
એ આત્મનિર્ભર હોવું જોઈએ, મતલબ બીજા કોઈ પર આધારિત નહીં. એ સંપૂર્ણ હોવું જોઈએ, એમાં કોઈ કમી ના હોય. અને એ એક રૂપ હોવું જોઈએ, એના ટુકડા ના થઈ શકે. અને પછી તર્ક દ્વારા ફિલોસોફી સાબિત કરે છે કે આવું સંપૂર્ણ આત્મનિર્ભર સુખ એ ફક્ત ઈશ્વર જ છે.
ઈશ્વર?
અહીં ઈશ્વર એટલે કોઈ વ્યક્તિગત દેવતા નહીં, પણ પરમ સત્ય, સ્વયંસાર સત્ય અને વાસ્તવિકતા, એ પરમ તત્વ.
તો પછી આપણે સામાન્ય માણસો આ પરમ સુખ સુધી પહોંચીએ કઈ રીતે?
એનો જવાબ છે તર્ક અને સદ્ગુણ દ્વારા. જ્યારે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને નૈતિક સદ્ગુણી જીવન જીવીએ છીએ, ત્યારે આપણે એ પરમ કલ્યાણમાં ભાગીદાર બનીએ છીએ. આ જ સાચું અને ટકી રહે એવું સુખ છે. એ બહારની વસ્તુ નથી, એ આપણી અંદરની સ્થિતિ છે.
સમજાયું. હવે ચોથું પુસ્તક, અનિષ્ટની સમસ્યા. આ એ સવાલ છે જે લગભગ દરેક વિચારશીલ વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. જો દુનિયા ચલાવનાર શક્તિ સારી અને સર્વશક્તિમાન છે, તો પછી આટલો બધો અન્યાય કેમ? દુષ્ટ લોકો કેમ સફળ થતા દેખાય છે અને ભલા માણસો કેમ પીડાય છે? બોથીએસે પણ આ સવાલ પૂછ્યો હતો ને?
ચોક્કસ પૂછ્યો હતો, અને ફિલોસોફીનો જવાબ બહુ ઊંડો છે. એ દલીલ કરે છે કે અનિષ્ટ એટલે કે દુષ્ટતા એ ખરેખર શક્તિશાળી નથી, પણ નબળી છે.
નબળી કેવી રીતે?
કારણ કે જે વ્યક્તિ દુષ્ટ કામ કરે છે, એ પોતાની સાચી માનવ પ્રકૃતિ, જે તર્કશીલ અને સદ્ગુણી છે, એનાથી વિરુદ્ધ જાય છે. એ ક્યારે સાચું સુખ, પેલું પરમ કલ્યાણ, એ મેળવી જ શકતો નથી, ભલે બહારથી ગમે તેટલો સફળ દેખાય. એટલે વાસ્તવમાં એ શક્તિશાળી નથી, પણ દયાને પાત્ર છે.
પણ શું આ વર્ગ થોડો થિયોરેટિકલ નથી લાગતો? જ્યારે કોઈ ખરેખર અન્યાય સહન કરતું હોય, ત્યારે એને એમ કહેવું કે દુષ્ટ વ્યક્તિ તો અંદરથી નબળો છે, શું એનાથી ખરેખર એને શાંતિ મળશે?
જુઓ, આ સવાલ વાજબી છે. બોથિયસનો ઉદ્દેશ્ય કદાચ તાત્કાલિક ભાવનાત્મક રાહત આપવાનો એટલો નથી, જેટલો પરિસ્થિતિને એક મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો છે, એક સમજણ આપવાનો છે. તે કહે છે કે સજ્જનતા એ પોતે જ પોતાનો પુરસ્કાર છે, કારણ કે એ આપણને આપણા સાચા સ્વરૂપની નજીક લઈ જાય છે, અને દુષ્ટતા એ પોતે જ સજા છે, કારણ કે એ આત્માને ભ્રષ્ટ કરે છે. જે બહારથી આપણને અન્યાય જેવું લાગે છે, તે કદાચ ઈશ્વરની કોઈ મોટી દૈવી યોજનાનો ભાગ હોય, જેને આપણે આપણી મર્યાદિત બુદ્ધિથી પૂરેપૂરો સમજી ના શકીએ.
એટલે સજ્જનો પર આવતી મુશ્કેલીઓ એ કદાચ પરીક્ષા હોય, સુધરવાની તક હોય.
હા, અથવા કોઈ એવું કારણ હોય જે આપણે જાણતા નથી.
અને છેલ્લે પાંચમું પુસ્તક, જે સૌથી ગહન અને કદાચ સૌથી જટિલ પણ છે, દેવી યોજના, નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા. આ તો બહુ મોટો ફિલોસોફિકલ કોયડો છે. જો ઈશ્વર બધું જ જાણે છે, એટલે કે સર્વજ્ઞ છે, તો શું આપણું ભવિષ્ય પહેલેથી જ નક્કી નથી? અને જો એ નક્કી જ છે, તો પછી આપણી પસંદગીઓનું શું? શું આપણી પાસે ખરેખર કંઈ પણ પસંદ કરવાની સ્વતંત્રતા છે? અને જો નથી, તો પછી આપણા સારા ખરાબ કર્મોની જવાબદારી કોની?
આનો ઉકેલ ફિલોસોફી બહુ રસપ્રદ રીતે આપે છે. એ ઈશ્વરના જ્ઞાનના સ્વરૂપને સમજાવીને આનો ઉકેલ લાવે છે. એ કહે છે કે આપણે બધા સમયમાં બંધાયેલા છીએ, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, પણ ઈશ્વર એ સમયની બહાર છે, શાશ્વત છે.
એટલે
સમયની બહાર
એટલે એના માટે બધું જ શાશ્વત વર્તમાનમાં છે. તે ભવિષ્યને જાણતો નથી, તે ભવિષ્યને જુએ છે, જેમ તે વર્તમાનને જુએ છે એમ જ.
ઓ, એટલે એમ કે ઈશ્વર જુએ છે કે આપણે સ્વતંત્ર રીતે શું પસંદ કરીશું, પણ એનું જોવું એ આપણી પસંદગીનું કારણ નથી બનતું.
જેમ કે હું તમને અત્યારે અહીં બેઠેલા જોઉં, તો મારું જોવું તમને અહીં બેસવા માટે મજબૂર નથી કરતું.
બરાબર.
તમે તમારી મરજીથી બેઠા છો અને હું એ જોઈ રહ્યો છું. એ જ રીતે ઈશ્વર આપણા મુક્ત નિર્ણયોને એમના શાશ્વત વર્તમાનમાં જુએ છે, પણ એ નિર્ણયો તો આપણે જ લઈએ છીએ.
બિલકુલ. આ સમજવું સહેલું નથી, કબૂલ, પણ બોથિયસ માટે આ જ ચાવી છે, એ સમજાવવાની કે ઈશ્વર બધું જાણતા હોવા છતાં આપણી પાસે પસંદગીની સ્વતંત્રતા છે, અને એટલે જ આપણે આપણા કર્મો માટે જવાબદાર છીએ. આ રીતે એ ઈશ્વરની સર્વજ્ઞતા અને માનવ સ્વતંત્રતા બંનેને જાળવી રાખે છે.
ખરેખર આ આખી સફર જેલની કોટડીના અંધકાર અને નિરાશાથી શરૂ થઈને તર્ક અને ફિલોસોફીના પ્રકાશ દ્વારા શાંતિ અને સ્વીકૃતિ સુધી પહોંચવાની અદ્ભુત છે. તો આ ઊંડાણપૂર્વકની વાતચીત પછી ચાલો હવે આખા પુસ્તકમાંથી જે મુખ્ય સંદેશાઓ તારવી શકાય એના પર ધ્યાન આપીએ, જે આજે પણ એટલા જ લાગુ પડે છે.
હા, ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ મને લાગે છે, બાહ્ય સંજોગો કરતાં આંતરિક ગુણોની પ્રાધાન્યતા. આપણી ખુશી, આપણી શાંતિ, આપણું મૂલ્ય એ આપણી નોકરી, આપણા બેંક બેલેન્સ, આપણા ઘરના કદ કે બીજા લોકો આપણા વિશે શું વિચારે છે એના પર આધારિત નથી.
પણ શેના પર છે?
એ આપણી સમજ, આપણા ચારિત્ર્ય, આપણા જ્ઞાન પર આધારિત છે. અંદરની વાત છે.
આજના જમાનામાં જ્યાં સફળતાનો મતલબ જ ઘણીવાર બહારના દેખાવ અને પૈસા સાથે જોડી દેવામાં આવે છે, ત્યાં આ વિચાર ખરેખર આમ તો ક્રાંતિકારી છે. જાણે કહે છે કે તમારી ખુશીનું રિમોટ કંટ્રોલ બહાર નથી, તમારી અંદર છે. બરાબર ને?
એક્ઝેક્ટલી. બીજો સંદેશ છે દુઃખનું શૈક્ષણિક મૂલ્ય. પેલી વાત કે ખરાબ નસીબ પણ ઉપયોગી થઈ શકે. મુશ્કેલીઓ આપણને ખાલી પીડા નથી આપતી, પણ આપણી આંખો ખોલી શકે છે. એ આપણને શીખવે છે કે શું ખરેખર મહત્વનું છે, આપણી અંદર કેટલી શક્તિ છુપાયેલી છે અને કોણ આપણા સાચા હિતે છું છે.
એટલે કે જીવનના જે પડકારો આવે એને ફક્ત સહન કરવાને બદલે તેમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરવો, આ એક એવી દ્રષ્ટિ છે જે આપણને વધુ મજબૂત બનાવી શકે છે, પછી ભલે તે કરિયરની મુશ્કેલી હોય કે અંગત જીવનની.
ત્રીજો મુદ્દો, સાચા વિરુદ્ધ ખોટા સુખની ઓળખ. આખું પુસ્તક આપણને એ વિચારવા પ્રેરે છે કે આપણે ખરેખર શેની પાછળ દોડી રહ્યા છીએ. શું એ વસ્તુઓ આપણને સાચું ટકી રહે એવું સુખ આપશે?
બોથિયસ તો કહે છે કે ભૌતિક વસ્તુઓ, પદ, પ્રસિદ્ધિ આ બધું ક્ષણિક છે.
હા, સાચું સુખ તો આત્માના વિકાસમાં છે, જ્ઞાન મેળવવામાં, સદગુણી બનવામાં છે.
આજકાલ જે કન્ઝ્યુમરિઝમ છે, સોશિયલ મીડિયાનું દબાણ છે, એમાં આ વાત બહુ મહત્વની છે. આપણે સતત બહારની વસ્તુઓથી પ્રભાવિત થઈએ છીએ. આ પુસ્તક આપણને અંદર જોવાની પ્રેરણા આપે છે.
ચોથો સંદેશ દૈવી ન્યાય અને અનિષ્ટની દેખીતી સફળતા વિશે છે. જ્યારે આપણને ચારે બાજુ અન્યાય દેખાય અને લાગે કે ખરાબ લોકો જ ફાવી રહ્યા છે, ત્યારે બોથિયસનો દૃષ્ટિકોણ આપણને એક અલગ નજર આપે છે.
શું કહે છે?
તે કહે છે કે અંતે તો સચ્ચાઈ અને સદગુણ જ શક્તિશાળી છે, અને દુષ્ટા એ તો આંતરિક નબળાઈ છે જે આત્માને નુકસાન પહોંચાડે છે, ભલે એ તરત દેખાતું ન હોય. આ વિચાર આપણને હતાશણને બદલે ધીરજ રાખવામાં મદદ કરી શકે.
અને પાંચમો, ફિલોસોફિકલ ચિંતનની પરિવર્તનકારી શક્તિ. ખુદ બોથિયસનું ઉદાહરણ જ બતાવે છે કે કેવી રીતે તર્ક, વિચાર અને ફિલોસોફિકલ સમજ, એના દ્વારા વ્યક્તિ ઘોર નિરાશા અને પીડામાંથી પણ રસ્તો કાઢી શકે છે અને શાંતિ મેળવી શકે છે.
હા, આ દર્શાવે છે કે માત્ર શ્રદ્ધા જ નહીં પણ સમજણ અને તર્ક પણ આપણને મુશ્કેલ સમયમાં ટકી રહેવામાં મદદ કરી શકે છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા મનમાં ઉતરી જાય, જેમ કે શરૂઆતમાં બોથિયસનો પેલો વિલાપ, બધી પ્રતિકૂળતાઓમાં સૌથી દુઃખદ પ્રકારની કમનસીબી એ છે કે ભૂતકાળમાં સુખી હોવું. કેવી રીતે ભૂતકાળની યાદ વર્તમાનના દુઃખને વધારી દે છે.
અને પછી લેડી ફિલોસોફીનો પેલો ધારદાર જવાબ યાદ છે, કશું જ દુઃખદાયક નથી સિવાય કે તમે તેને એવું માનો, અને બીજી બાજુ કશું જ સુખ લાવતું નથી સિવાય કે તમે તેનાથી સંતુષ્ટ હો. આ સીધું જ આપણા દૃષ્ટિકોણ પર આવે છે. પરિસ્થિતિ કરતાં આપણી માન્યતા વધુ શક્તિશાળી છે.
અને આત્મનિયંત્રણ વિશે પણ એક સુંદર વાત છે. જો તમે તમારી જાત પર કાબુ ધરાવો છો, તો તમારી પાસે એવું કંઈક હશે જે તમે ક્યારેય ગુમાવવા માંગશો નહીં અને જે નસીબ ક્યારેય છીનવી શકશે નહીં.
હા, આ કંઈક એટલે આપણી આંતરિક સમજ અને સ્થિરતા, એ જ સાચી સંપત્તિ છે જે કાયમી છે.
અને પેલો વિચાર અનિષ્ટ વિશે, દુષ્ટતા એ પોતાની સજા છે કારણ કે તે આત્માને ભ્રષ્ટ કરે છે. બહારથી ભલે ગમે તે લાગે, પણ ખોટું કરનાર વ્યક્તિ અંદરથી પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યો છે.
અને કદાચ સૌથી મૂળભૂત નિદાન, જે આજે પણ એટલું જ સાચું લાગે છે, તમે કોણ છો તે ભૂલી ગયા છો. આપણું મોટાભાગનું દુઃખ કદાચ એટલા માટે જ છે કે આપણે આપણી સાચી ઓળખ એક ભૌતિક શરીર અને સામાજિક ભૂમિકાઓથી પર એક વિચારશીલ આધ્યાત્મિક અસ્તિત્વ એને ભૂલી જઈએ છીએ.
તો આ બધી ગહન વાતોને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકીએ? શું આ 1500 વર્ષ જૂનું જ્ઞાન આજે પણ પ્રેક્ટિકલ છે?
મને તો લાગે છે કે ચોક્કસ છે. જેમ કે ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા કેળવવામાં. જુઓ, જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના જ. નોકરી જવી, આર્થિક તંગી, સંબંધોમાં સમસ્યા, સ્વાસ્થ્યના પ્રશ્નો, કંઈ પણ.
હા, એ તો છે જ.
બોથિયસ આપણને યાદ અપાવે છે કે ઘટના પર આપણો કંટ્રોલ ન હોઈ શકે, પણ આપણી પ્રતિક્રિયા પર આપણો કંટ્રોલ છે. આપણે ખાલી શોક કરવાને બદલે એ પરિસ્થિતિમાંથી શું શીખી શકીએ અને આપણી આંતરિક શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.
બીજું, મને લાગે છે કે સફળતાની વ્યાખ્યા બદલવી. શું સફળતા એટલે સમાજની નજરમાં સફળ થવું કે પછી પોતાના માટે જે અર્થપૂર્ણ છે તે કરવું?
બરાબર.
બોથિયસની ફિલોસોફી આપણને પ્રોત્સાહિત કરે છે કે આપણે બહારની સિદ્ધિઓ, પૈસા, પદ એના કરતાં આંતરિક વિકાસ પર વધુ ધ્યાન આપીએ. જ્ઞાન, કૌશલ્ય, સંતોષ, સારા સંબંધો, કદાચ આનાથી જીવન વધુ સંતોષપ્રદ બને.
ત્રીજું, અન્યાયનો સામનો કરવાની રીત. જ્યારે લાગે કે આપણી સાથે કે બીજા કોઈ સાથે ખોટું થઈ રહ્યું છે ત્યારે ગુસ્સો કે હતાશા આવવી સ્વાભાવિક છે, પણ બોથિયસનો દૃષ્ટિકોણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે અનૈતિક રીતે આગળ વધનારા લાંબા ગાળે પોતાનું જ અહિત કરે છે. આ સમજ કદાચ આપણને નકારાત્મક ભાવનાઓમાં ડૂબી જતા બચાવે અને આપણી પોતાની નૈતિકતા જાળવી રાખવા પ્રેરે. ગુસ્સાને બદલે કદાચ કરુણા રાખી શકાય.
અને છેલ્લે, મુશ્કેલીઓમાં પણ અર્થ શોધવો. કોઈપણ દુઃખદાયક અનુભવને ફક્ત એક નકામી પીડા તરીકે જોવાને બદલે તેને વિકાસની તક તરીકે જોવાનો પ્રયાસ કરવો. જાતને પૂછવું કે આ પરિસ્થિતિ મને શું શીખવા માગે છે, હું આમાંથી કેવી રીતે વધુ સારો માણસ બની શકું. આ દ્રષ્ટિ પીડાને પણ એક ઉદ્દેશ્ય આપી શકે છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે તો સૌથી મોટો સાર એ જ છે કે આપણી શાંતિ અને સુખની ચાવી ખરેખર આપણી અંદર જ છે. પણ એ ચાવી બહારની દુનિયાને કંટ્રોલ કરવાની નથી, પણ આપણી અંદરની દુનિયા, આપણી સમજ, આપણા વિચારો, આપણા મૂલ્યો, એને સમજવાની અને કેળવવાની છે. અને ફિલોસોફી એ આ આંતરિક સફર માટેનું એક બહુ શક્તિશાળી સાધન બની શકે છે.
અને મને પેલી વાત ખૂબ જ સ્પર્શી ગઈ કે પ્રતિકૂળતા, જેને આપણે સ્વાભાવિક રીતે ટાળવા માંગીએ છીએ, તે પણ એક શિક્ષક સાબિત થઈ શકે છે. આ વિચાર જીવનના જે અનિવાર્ય ઉતાર ચઢાવ છે એનો સામનો કરવા માટે એક અલગ જ હિંમત અને નજર આપે છે. એ કદાચ દુઃખને ઊછું નહીં કરે, પણ તેને વધુ સહ્ય અને કદાચ અર્થપૂર્ણ બનાવી શકે છે.
શ્રોતા માટે એક અંતિમ વિચાર મૂકીએ છીએ. જો બોથિયઝની વાત સાચી હોય કે સાચું સુખ અને નિયંત્રણ ખરેખર આપણી અંદર રહેલા છે, તો આપણે આપણી રોજિંદી શક્તિ અને ધ્યાનનો કેટલો મોટો હિસ્સો એવી બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓને બદલવાના નિરર્થક પ્રયાસમાં વેડફી નાખીએ છીએ જે આપણા નિયંત્રણમાં જ નથી. આ વિચારવા જેવું છે, ખરું ને?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.